એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવા પુસ્તક અને એક એવા વ્યક્તિની વાત કરવાના છીએ જે, એમ કહીએ તો, આપણને ખરેખર વિચારતા કરી દેશે.
હા, પુસ્તક છે ટ્રેસી કિડરનું માઉન્ટેન્સ બિયોન્ડ માઉન્ટેન્સ,
અને એના કેન્દ્રમાં છે ડોક્ટર પોલ ફાર્મર. આ કોઈ સામાન્ય જીવનચરિત્ર નથી, ખરું ને?
ના, બિલકુલ નહીં. આ તો તબીબી જગત, માનવતા અને સામાજિક ન્યાય માટેના સંઘર્ષની એક અદ્ભુત પ્રેરણાદાયક ગાથા છે.
ડોક્ટર પોલ ફાર્મર 1959થી 2022 સુધી એક અમેરિકન ડોક્ટર, માનવશાસ્ત્રી પણ હતા અને પાર્ટનર્સ ઇન હેલ્થ એટલે કે PIH એના સહસ્થાપક.
બરાબર. એમનું નામ કદાચ, જેમ તમે કહ્યું એમ, બહુ લોકોએ નહીં સાંભળ્યું હોય, પણ એમનું કામ અને એમની જે વિચારધારા છે તે આજે પણ એટલી જ કદાચ વધુ પ્રસ્તુત છે.
એમણે પોતાનું આખું જીવન, એમ કહી શકાય, એક વાત સાબિત કરવા પાછળ લગાવ્યું.
વિશેષાધિકાર નહીં.
અને એમની આખી વાર્તા આપણને એક બહુ મૂળભૂત પ્રશ્ન પૂછે છે ને, કે શું ખરેખર એક વ્યક્તિ માત્ર પોતાની અતૂટ શ્રદ્ધા અને તેજસ્વી બુદ્ધિથી
અને એક સ્ટેથોસ્કોપ લઈને,
હા, બસ એટલાથી દુનિયાના જે સૌથી ગરીબ, સૌથી હાસ્યામાં ધકેલાઈ ગયેલા લોકો છે એમના માટે આરોગ્યની આખી પરિસ્થિતિ બદલી શકે?
અને ડોક્ટર ફાર્માનો જીવન આ સવાલનો એક જીવંત ધબકતો જવાબ આપે છે.
તો ચાલો આજે એમની આ અસાધારણ સફરને થોડી નજીકથી જોઈએ, એમના જીવનમાં ઊંડા ઉતરીએ.
જરૂર. એમની શરૂઆત પણ, જેમ મેં કહ્યું, કંઈક અંશે અસાધારણ જ હતી. મોટા કેથોલિક પરિવારમાં જન્મ્યા હતા, પણ પિતાના વ્યવસાયો એવા હતા કે સતત બદલાતા રહે એટલે સ્થળાંતર કરવું પડતું, સ્થિરતા નહોતી.
એટલે રહેવાનું પણ ક્યારેક બસમાં, ક્યારેક ટ્રેલરમાં, એવું બધું.
હા, બિલકુલ એવું. એટલે આ અનુભવોએ નાનપણથી જ પેલી આર્થિક મુશ્કેલીઓ સામે લડવાની અને ઓછામાં ઓછા સાધનોમાં કામ ચલાવવાની એક આવડત કેળવી દીધી.
એટલે એમ કહી શકાય કે મુશ્કેલીઓએ જ એમને ઘડ્યા. માતા પિતાનો પ્રભાવ કેવો રહ્યો એમના પર?
પ્રભાવ ઘણો ઊંડો હતો. એમના માતા ગિની એ શિક્ષિકા હતા, એટલે શિક્ષણનું મહત્વ તો ત્યાંથી મળ્યું.
બરાબર.
અને પિતા પોલ સિનિયર, એમની પાસેથી પેલી મુશ્કેલીઓ સામે ટકી રહેવાની, હાર ન માનવાની અદમ્ય ઈચ્છાશક્તિ મળી. અને કેથોલિક ઉછેર હતો એટલે સેવાનો એક મજબૂત નૈતિક પાયો
એ પહેલેથી જ હતો.
હા, એ બંધાયો. અને કહેવાય છે કે બાળપણમાં હેતી ગયા હતા એકવાર.
ઓ, બાળપણમાં?
હા. અને એ મુલાકાતે એમના પર બહુ ઊંડી અસર કરી હતી. ત્યાં જે એમણે અત્યંત ગરીબી જોઈ એ કદાચ એમના ભવિષ્યના કામ માટેનું બીજ બની ગયું હશે.
પછી શરૂ થઈ એમની શિક્ષણ અને સ્વશોધની યાત્રા. ડ્યુક યુનિવર્સિટી ગયા.
હા, ડ્યુકમાં એમણે મેડિકલ એન્થ્રોપોલોજી પસંદ કર્યું.
એટલે કે સમાજ, સંસ્કૃતિ અને સ્વાસ્થ્ય વચ્ચેનો જે સંબંધ છે એનો અભ્યાસ.
બરાબર. અને સાથે ફ્રેન્ચ સાહિત્ય પણ. અહીં જે પેલી વૈશ્વિક અસમાનતાની જે વાત છે એની સમજણ વધુ ઘેરી બની.
અને કોઈ ખાસ વિચારકનો પ્રભાવ રહ્યો એમના પર આ સમયગાળામાં?
હા, બહુ મોટો પ્રભાવ. 19મી સદીના એક જર્મન ચિકિત્સક હતા, રુડોલ્ફ વિર્ચો.
વિર્ચો?
હા. વિર્ચો એવું માનતા કે દવા એ બીજું કંઈ નહીં પણ એક સામાજિક વિજ્ઞાન છે અને રાજકારણ એ મોટા પાયે દવા સિવાય બીજું કંઈ નથી.
વાહ, બહુ ઊંડો વિચાર છે.
ખૂબ જ. અને આ વિચાર ફાર્મર માટે જાણે માર્ગદર્શક દીવાદાંડી બની ગયો. એમને સમજાવવા લાગ્યું કે રોગ એ માત્ર જૈવિક ઘટના નથી, એની પાછળ સામાજિક અને રાજકીય પરિબળો પણ એટલા જ જવાબદાર છે.
અને પછી આવ્યો એમના જીવનનો કદાચ સૌથી મોટો નિર્ણાયક વળાંક, 1983માં હૈતીની મુલાકાત. ત્યારે તો તેઓ કોલેજમાં જ હતા ને?
બરાબર, કોલેજ દરમિયાન જ ગયા હતા. હૈતીનો એક અંતરિયાળ વિસ્તાર છે કેન્જ.
કેન્જ?
હા. ત્યાં એમણે જે ગરીબી જોઈ, ભૂખમરો, રોગચાળો, એ જોઈને એ ખરેખર હચમચી ગયા. જે રોગોથી મૃત્યુ નિવારી શકાતા હતા એનાથી લોકોને મરતા જોઈને એમનો આખો દુનિયા જોવાનો દૃષ્ટિકોણ જ બદલાઈ ગયો.
એટલે ત્યાં જ એમને જાણે જીવનનું લક્ષ્ય મળી ગયું.
બિલકુલ. ત્યાં જ નક્કી કરી લીધું કે આ જ મારું કામ છે. અને ત્યાં જ એમણે સ્થાનિક ભાષા હૈટિયન ક્રિઓલ એ પણ શીખવાનું શરૂ કરી દીધું.
અને આ અનુભવ પછી તો એમણે એક બહુ જ અનોખો શૈક્ષણિક માર્ગ પસંદ કર્યો. હાર્વર્ડ યુનિવર્સિટીમાં MD એટલે કે ડૉક્ટરની ડિગ્રી અને સાથે સાથે PhD
મેડિકલ એન્થ્રોપોલોજીમાં. આ બંને એક સાથે કરવાનું નક્કી કર્યું.
હા, અને આ પસંદગી જ એમની આખી વિચારસરણી બતાવે છે.
કેવી રીતે?
જો, આ બતાવે છે ફાર્મરની એક મુખ્ય આંતરદૃષ્ટિ કે જો તમારે અસરકારક સ્વાસ્થ્ય સંભાળ આપવી હોય તો ખાલી રોગને સમજવો પૂરતો નથી.
અચ્છા.
પણ જે તે વ્યક્તિ કયા સામાજિક, કયા સાંસ્કૃતિક સંદર્ભમાં જીવે છે એ સમજવો એટલું જ, કદાચ એનાથી પણ વધુ જરૂરી છે.
બરાબર.
અને આ જ સમજણ પછીથી 1987માં પાર્ટનર્સ ઇન હેલ્થ એટલે કે PIHની સ્થાપનાનો મુખ્ય આધાર બની.
PIH, જીમ યોંગ કિમ, ઓફેલિયા ડાહલ, આવા બીજા પણ સમાન વિચારધારાવાળા સાથીઓ હતા એમને સાથે. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો?
ઉદ્દેશ્ય ખાલી મફત દબાવો કે પ્રાથમિક સારવાર આપવાનો નહોતો. PIHનો અભિગમ ખરેખર ક્રાંતિકારી હતો. એમનું ધ્યેય હતું કે ગ્રામીણ હૈતી જેવા દુનિયાના સૌથી ગરીબ અને દુર્ગમ વિસ્તારોમાં પણ ઉચ્ચ ગુણવત્તાની એકદમ આધુનિક આરોગ્ય સંભાળ પૂરી પાડવી.
અને સાથે સાથે પેલું મૂળ કારણ.
હા, સાથે સાથે રોગના મૂળમાં રહેલા સામાજિક આર્થિક કારણો, ગરીબી, કુપોષણ, અશુદ્ધ પાણી, શિક્ષણનો અભાવ, આ બધાને પણ સંબોધવા. એક સર્વગ્રાહી અભિગમ.
અને હૈતીના કેન્જમાં આવેલું એમનું ક્લિનિક જાનમી લાસાન્ટે એ આ અભિગમની જાણે પ્રયોગશાળા બની ગયું.
બરાબર.
ત્યાં એમણે એકોમ્પાઇનેટોર એટલે કે સાથી કાર્યકરોનું એક અનોખું મોડલ પણ વિકસાવ્યું. આ શું હતું?
હા, એકોમ્પાઇનેટોર એ બહુ રસપ્રદ છે. આ લોકો સ્થાનિક સમુદાયના જ સભ્યો હતા.
ઓહ, સ્થાનિક લોકો જ.
હા, જેમને PIH તાલીમ આપતું. એમનું કામ શું હતું કે દર્દીઓના ઘરે જવાનું, દવા સમયસર લેવાય છે કે નહીં એ જોવાનું, પૂરતું પોષણ મળે છે કે નહીં તેની ખાતરી કરવાની, અને બીજી કોઈ સામાજિક જરૂરિયાતો હોય તો એમાં પણ મદદ કરવાની.
એટલે આ ખાલી સારવાર નહોતી?
ના, આ સારવાર કરતાં ઘણું વધારે હતું. આ દર્દીનો સાથ આપવો હતો, એકદમ માનવીય સ્પર્શ સાથેની સંભાળ.
ખૂબ સરસ. અને પછી આવ્યો એક મોટો પડકાર, એમની કારકિર્દીનો એક બહુ જ નિર્ણાયક મુકામ કહી શકાય, પેરુમાં MDR TBનો સામનો.
હા, મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ ટ્યુબરક્યુલોસિસ. આ 1990ના દાયકાની વાત છે.
પેરુમાં?
હા, પેરુના લીમા શહેરની જે ગરીબ વસ્તીઓ છે, ઝૂંપડપટ્ટીઓ, ત્યાં MDR TB એટલે કે TBનું એવું સ્વરૂપ જે સામાન્ય દવાઓથી મટતું નથી એ બહુ ઝડપથી ફેલાઈ રહ્યો હતો.
અને એની સારવાર તો બહુ જટિલ અને મોંઘી હોય છે ને?
બહુ જ. અને તે સમયે વિશ્વ આરોગ્ય સંસ્થા WHO અને મોટાભાગના આંતરરાષ્ટ્રીય નિષ્ણાતાઓ શું માનતા હતા કે ગરીબ દેશોમાં આની સારવાર કરવી એ બહુ ખર્ચાળ છે, વ્યવહારુ નથી. એમનો શબ્દ હતો કોસ્ટ ઇફેક્ટિવ નથી.
એટલે કે પૈસા બચાવવા માટે લોકોના જીવ જવા દેવાના, આવો મતલબ થયો ને?
લગભગ એવું જ, એક રીતે જોઈએ તો. પણ ડોક્ટર ફાર્મરે આ વિચારને સીધો નૈતિક રીતે પડકાર્યો. એમણે દલીલ કરી કે કોઈનો જીવ બચાવવા માટે કોસ્ટ ઇફેક્ટિવનેસનો સિદ્ધાંત કેવી રીતે લાગુ પાડી શકાય, એ અનૈતિક છે.
સાચી વાત.
અને એમણે કહ્યું નહીં, કરી બતાવ્યું. લીમામાં PIHની ટીમ સાથે મળીને એમણે MDR TBના દર્દીઓની સારવાર શરૂ કરી દીધી.
કઈ રીતે? એ જ જટિલ દવાઓથી?
હા, એ જ જટિલ દવાઓ અને એ જ સારવાર પદ્ધતિઓ વાપરી જે અમેરિકા જેવા ધનિક દેશોમાં વપરાતી હતી. અને સાથે પેલું અકોમ્પનાત્યોર મોડેલ પણ લાગુ પાડ્યું.
અને પરિણામ શું આવ્યું? સફળતા મળી?
પરિણામ અદ્ભુત આવ્યું, ખરેખર અદ્ભુત. એમણે સાબિત કરી દીધું કે ગરીબમાં ગરીબ વિસ્તારોમાં પણ જો યોગ્ય વ્યવસ્થા હોય, સામુદાયિક સહયોગ હોય, તો MDR TB જેવી જટિલ બીમારીની પણ સફળતાપૂર્વક સારવાર થઈ શકે છે, અને એ પણ ખૂબ ઊંચા સફળતા દર સાથે.
આ તો બહુ મોટી વાત કહેવાય. આણે તો દુનિયાભરના નિષ્ણાતોને વિચારતા કરી દીધા હશે.
ચોક્કસ, બધા ચોંકી ગયા. આ સફળતાએ વૈશ્વિક સ્વાસ્થ્ય નીતિઓ માટે એક મોટો પડકાર ઊભો કર્યો અને પરિવર્તનનો પવન ફૂંકાયો.
એટલે આના કારણે પછી MDR TBની સારવાર અંગેની જે વૈશ્વિક ગાઈડલાઇન્સ હતી એ બદલવી પડી?
હા, બદલવી પડી. ફાર્મર અને PIHને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી ઓળખ મળી, અને આ સફળતા પછી જ PIHનું કાર્ય રશિયા, રવાન્ડા.
રવાન્ડામાં તો એમણે સરકાર સાથે ભાગીદારી કરી હતી ને 2005માં?
હા, બરાબર. રવાન્ડા, લેસોથો, મલાવી, આવા અનેક દેશોમાં એમનું કામ વિસ્તર્યું. તેઓ હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં પ્રોફેસર બન્યા, WHOના સલાહકાર પણ રહ્યા,
અને UN સેક્રેટરી જનરલના વિશેષ સલાહકાર તરીકે પણ સેવા આપી.
હા, અને 2003માં પેલું પુસ્તક આવ્યું માઉન્ટેન્સ બિયોન્ડ માઉન્ટેન્સ,
જેણે એમની વાત દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડી દીધી.
બિલકુલ. અને પછી દુઃખદ રીતે ફેબ્રુઆરી 2022માં એમનું અવસાન થયું,
અને એ પણ રવાન્ડામાં જ જ્યાં તેઓ કામ કરી રહ્યા હતા.
હા, ત્યાંની આરોગ્ય પ્રણાલીને મજબૂત કરવાના કામ દરમિયાન જ. એમનું જીવન ખરેખર એમના કામ અને એમના મૂલ્યો સાથે સંપૂર્ણપણે એકરૂપ હતું.
સાચી વાત છે. એમનું આખું જીવન જાણે એમની ફિલોસોફીનું જ પ્રતિબિંબ હતું, પેલી એમની મૂળભૂત માન્યતા
કે આરોગ્ય સંભાળ એ માનવ અધિકાર છે, કોઈ બજારની વસ્તુ નથી જેને ખરીદી શકાય.
અને પેલું સ્ટ્રક્ચરલ વાયલન્સનો ખ્યાલ એમને વિકસાવ્યો હતો, માળખાકીય હિંસા.
આ થોડો જટિલ લાગે એવો વિચાર છે, એને સહેલાઈથી સમજાવી શકશો?
હા, પ્રયત્ન કરું. સ્ટ્રક્ચરલ વાયલન્સ એટલે એવી સામાજિક, આર્થિક અને રાજકીય વ્યવસ્થાઓ જે પોતે જ પોતાના બંધારણને કારણે જ લોકોને નુકસાન પહોંચાડે છે, સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે.
ભલે કોઈ વ્યક્તિનો ઈરાદો ખરાબ ન હોય તો પણ.
હા, ભલે કોઈ વ્યક્તિગત રીતે જવાબદાર ન હોય, જેમ કે ગરીબી લોકોને પૌષ્ટિક ખોરાક નથી મળવા દેતી, અથવા જાતિ કે લિંગના આધારે ભેદભાવ થાય તો લોકોને સારી સારવાર નથી મળતી.
અચ્છા.
કે પછી અમુક આર્થિક નીતિઓ એવી હોય જે અમુક સમુદાયોને રોગ તરફ ધકેલે. તો ફાર્મર કહેતા કે આપણે ખાલી વાયરસ કે બેક્ટેરિયા સામે નથી લડવાનું, પણ આ અન્યાયી સામાજિક માળખાઓ સામે પણ લડવાનું છે.
એટલે કે બીમારીના મૂળ સુધી જવાની વાત છે આ તો.
બરાબર, એકદમ મૂળ સુધી. આ ઉપરાંત તેઓ પેલું પ્રેફરન્શિયલ ઓપ્શન ફોર ધ પુઅરમાં માનતા હતા.
એટલે કે ગરીબો માટે પ્રાધાન્યપૂર્ણ વિકલ્પ. હા, જેનો અર્થ છે કે કોઈ પણ સમાજ કેટલો નૈતિક છે એની સાચી કસોટી એ વાતથી થાય છે કે તે પોતાના સૌથી નબળા અને ગરીબ સભ્યો સાથે કેવો વ્યવહાર કરે છે.
અને એમનો અભિગમ કઈ દાન કે દયાનો નહોતો, ખરું ને?
ના, બિલકુલ નહીં. એમનો અભિગમ હતો પ્રેગ્મેટિક સોલિડેરિટી, એટલે કે વ્યવહારિક એકતા. ગરીબ સમુદાયો સાથે ખભે ખભા મિલાવીને એમને સમાન ભાગીદાર ગણીને કામ કરવું, ઉપરથી મદદ આપવા જેવું નહીં.
અને પેલો હર્મેન્યુટિક ઓફ જેનરોસિટી, ઉદારતાથી અર્થઘટન કરવાનો વિચાર, એ પણ બહુ રસપ્રદ છે.
હા, એનો મતલબ એ હતો કે જો કોઈ દર્દી, ધારો કે, દવા બરાબર ન લે અથવા સારવારનું પાલન ન કરે, તો તરત જ એવું ન માની લેવું કે એ બેદરકાર છે કે એને સમજણ નથી પડતી. પણ ઉદારતાથી, સહાનુભૂતિથી એની પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કરવો. શું કારણ છે? શું એમની પાસે દવા લેવા માટે પૂરતો ખોરાક નથી? શું પાણી ભરવા દૂર જવું પડે છે એટલે સમય નથી મળતો? શું રોજીરોટી માટે કામ પર જવું પડે છે?
કારણો સમજવા વગર સાચી મદદ ન થઈ શકે.
બરાબર, એ કારણો સમજવા જરૂરી છે.
આટલું બધું કામ કરવાની, આટલા પડકારો ઝીલવાની પ્રેરણા ક્યાંથી મળતી હશે એમને?
એમના પ્રેરણાના ઘણા સ્ત્રોત હતા. એક તો એમની ઊંડી નૈતિક પ્રતીતિ, અને પેલી કેથોલિક શ્રદ્ધા, ગરીબોની સેવા એ મૂળભૂત ફરજ છે.
બીજું,
તેઓ જેને હોલી ઇમ્પેશન્સ કહેતા હતા, પવિત્ર અધીરાઈ.
પવિત્ર અધીરાઈ?
હા, મતલબ કે પીડા અને અન્યાય જોઈને એમનામાં એક પ્રકારની અધીરાઈ આવતી કે આ સ્વીકાર્ય નથી, આને તાત્કાલિક દૂર કરવું જ જોઈએ. વિલંબ એ પણ એક અન્યાય છે.
વાહ.
અને ત્રીજું, મને લાગે છે કે પેલી સ્થાપિત માન્યતાઓ અને મર્યાદાઓને ખોટી સાબિત કરવાની ઈચ્છા, એ જીદ કે ના, ગરીબો માટે પણ શ્રેષ્ઠ સારવાર શક્ય છે અને હું એ કરી બતાવીશ.
અને પડકારોનો સામનો કરવાની એમની રીત, રસ્તો તો કાંટાળો જ રહ્યો હશે.
અત્યંત. પણ એમની પાસે અદ્ભુત દ્રઢતા હતી અને સર્જનાત્મકતા. ક્યારે હાર માનતા નહીં. કોઈ મોટી સમસ્યા આવે તો એને નાના વ્યવસ્થિત પગલાઓમાં વહેંચી નાખતા.
એટલે કે પ્રેક્ટિકલ એપ્રોચ.
હા, ખૂબ જ પ્રેક્ટિકલ. સ્થાનિક લોકો, સ્થાનિક સરકારો, બધા સાથે ભાગીદારી કરતા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભંડોળ અને સંસાધનો ઊભા કરવામાં તો માહેર હતા. એ હેતિયન કહેવત છે ને, દેયે મોન ગે મોન.
હા, પર્વતોની પાછળ વધુ પર્વતો છે.
બસ, એ એમના જીવનનો મંત્ર હતો. પડકારો ક્યારે ખતમ નથી થવાના, પણ સંઘર્ષ ચાલુ રાખવાનો છે.
તો આટલી લાંબી અને ઘટનાપૂર્ણ સફરમાં એવા કયા ત્રણ મુખ્ય વળાંક કે ઘટનાઓ ગણાવી શકીએ જેણે ખરેખર બધું બદલી નાખ્યું?
ચોક્કસ. પહેલો વળાંક તો હું ગણેશ પેલી 1983ની હેતી મુલાકાત,
જ્યારે તેઓ વિદ્યાર્થી હતા.
હા, એક યુવાન વિદ્યાર્થી તરીકે એમણે જે ગરીબી અને નિવારી શકાય તેવા મૃત્યુ જોયા, એણે એમના જીવનને દિશા જ નક્કી કરી દીધી. પેલો સામાજિક અન્યાયનો અમૂર્ત ખ્યાલ હતો ને, એ એમના માટે એકદમ વ્યક્તિગત, ગાઢ અને પીડાદાયક વાસ્તવિકતા બની ગયો.
બરાબર. બીજો વળાંક.
બીજો, 1987માં પાર્ટનર્સ ઇન હેલ્થ, PIHની સ્થાપના. આ એક બહુ મોટું પગલું હતું, કારણ કે આનાથી એમનો જે વ્યક્તિગત આદર્શવાદ હતો એને એક સંસ્થાકીય સ્વરૂપ મળ્યું.
એટલે કાર્ય વધુ વ્યાપક બન્યું.
હા, વધુ વ્યવસ્થિત બન્યું, માપી શકાય તેવું બન્યું અને દીર્ઘકાલીન અસર માટેનું એક માળખું તૈયાર થયું. એમનું જે વ્યક્તિગત મિશન હતું એ જાણે એક વૈશ્વિક ચળવળ બનવાની દિશામાં આગળ વધ્યું.
અને ત્રીજો, કદાચ સૌથી નાટકીય અને પ્રભાવશાળી વળાંક,
મારા મતે એ હતો પેરુમાં MDTB પરનો વિજય.
હા, એણે તો બધું બદલી નાખ્યું.
બિલકુલ, કારણ કે માત્ર એક તબીબી સફળતા નહોતી, એક વૈચારિક જીત હતી. એમણે આખી દુનિયા સામે, WHO જેવી સંસ્થાઓ સામે, સ્થાપિત તબીબી મંતવ્યો સામે પડકાર ફેંક્યો હતો.
અને સાબિત કરી દીધું.
કે જેને અશક્ય અને અવ્યવહારુ અને કોસ્ટ ઇફેક્ટિવ નથી એવું ગણવામાં આવતું હતું તે શક્ય છે, નૈતિક રીતે સાચું છે અને તબીબી રીતે પણ સફળ થઈ શકે છે. અને વૈશ્વિક સ્વાસ્થ્ય નીતિઓને બદલવા મજબૂર કરી અને ફાર્મરના અભિગમને વિશ્વભરમાં સ્વીકૃતિ અને સન્માન અપાવ્યું. એ ક્ષણ હતી જ્યારે એમણે દુનિયાને દેખાડી દીધું કે નૈતિક હિંમત અને વૈજ્ઞાનિક દ્રઢતા ભેગા મળે તો શું થઈ શકે છે.
ડૉક્ટર ફાર્મરના આ અસાધારણ જીવન અને એમના કામમાંથી આપણે શું શીખી શકીએ? આજના સમયમાં એમના જીવનનો સંદેશ શું છે આપણા માટે?
ઓહ, ઘણું બધું શીખી શકીએ. પહેલી અને સૌથી મહત્વની વાત તો એ કે જો તમારી પાસે મજબૂત નૈતિક પ્રતિતિ હોય તો મોટામાં મોટા વ્યવહારિક અવરોધો પણ પાર કરી શકાય છે. પૈસા નથી, સંસાધન નથી, સિસ્ટમ સામે છે, આ બધું ગૌણ બની જાય છે.
અને બીજું, ક્યારેય એવું ન વિચારવું કે હું એકલો શું કરી શકું. એક વ્યક્તિની પ્રતિબદ્ધતા પણ સમાજમાં અને આખી વ્યવસ્થામાં મોટો બદલાવ લાવી શકે છે. નિરાશ થવાની જરૂર નથી.
બિલકુલ. અને એમણે એ પણ બતાવ્યું કે શ્રેષ્ઠતા હાંસિલ કરવા માટે હંમેશા વિપુલ સંસાધનોની જરૂર નથી હોતી. નિષ્ઠા, સર્જનાત્મકતા અને સ્થાનિક વાસ્તવિકતાની સમજ વધુ મહત્વની છે. ગમે તેટલા મર્યાદિત સંસાધનોમાં પણ શ્રેષ્ઠ પરિણામો લાવી શકાય છે.
અને પેલી સ્થાનિક પરિસ્થિતિ અને સંસ્કૃતિને સમજવાની વાત, બહારથી જઈને આપણે આપણી રીતે મદદ કરવા માંડીએ એના કરતાં ત્યાંના લોકોને સમજવા, એમના સાથી બનવું.
હા, અકમ્પનીમેન્ટ, સાથ આપવો એ બહુ જ જરૂરી છે. અને સહયોગની શક્તિ પણ એમણે વારંવાર દર્શાવી. એકલા નહીં પણ સાથે મળીને કામ કરવાથી અસર અનેક ગણી વધી જાય છે.
આજે જ્યારે દુનિયામાં અસમાનતા વધી રહી છે, કોવિડ જેવી મહામારીઓએ આપણી સ્વાસ્થ્ય સેવાઓની નબળાઈઓ છતી કરી દીધી છે, ત્યારે ડૉક્ટર ફાર્મરનો અભિગમ,
માનવતા, સમાનતા અને સામાજિક ન્યાય પર આધારિત એમનો અભિગમ, મને લાગે છે કે પહેલા કરતાં પણ વધુ પ્રસ્તુત બની ગયો છે. એમની વાત આપણને સાચી દિશા બતાવે છે.
આપણે એમના કામની તો ઘણી વાત કરી, પણ એમના અંગત જીવન વિશે પણ વિચારવું રહ્યું. આટલી મોટી વૈશ્વિક પ્રતિબદ્ધતા નિભાવવા માટે એમણે અંગત સ્તરે ઘણું બલિદાન આપ્યું હશે નહીં? કુટુંબ, પત્ની દીદી બટરેન્ડ, પુત્રી કેથરીન, આ બધા માટે સમય કાઢવો કેટલો મુશ્કેલ રહ્યો હશે?
ચોક્કસપણે, આ એક સતત સંઘર્ષ હોય છે. તેઓ પોતે એને લાંબી હાર, ધ લોંગ ડિફીટ તરીકે ઓળખાવતા હતા.
લાંબી હાર?
હા, જેનો અર્થ કદાચ એ જ હતો કે આ અન્યાય અને પીડા સામેનો સંઘર્ષ ક્યારેય પૂરો થવાનો નથી. કદાચ અંતિમ જીત ક્યારે ન મળે, પણ લડતા રહેવામાં, સતત પ્રયાસ કરતા રહેવામાં જ સાચો અર્થ અને સંતોષ શોધવાનો છે.
જીત કરતા સંઘર્ષમાં જ અર્થ શોધવો.
હા, અને એમનો દરેક દર્દી પ્રત્યેનો જે વ્યક્તિગત લગાવ હતો, એમને માત્ર આંકડા કે કેસ તરીકે નહીં પણ એક સંપૂર્ણ માણસ તરીકે જોવાની એમની વૃત્તિ અને પેલો સાથ આપવાનો સિદ્ધાંત, આ બધું એમના કાર્યના ઊંડા માનવીય પાસાને ઉજાગર કરે છે. એ માત્ર ડોક્ટર નહોતા, એ સાચા અર્થમાં માનવતાવાદી હતા.
આ બધી વાતો પછી આ સમગ્ર ચર્ચાના અંતે જો આપણે ત્રણ મુખ્ય તારણો કે બોધપાઠ તારવવા હોય ડોક્ટર ફાર્મરના જીવનમાંથી, તો તે કયા હોઈ શકે?
ત્રણ મુખ્ય તારણો. પહેલું હું કહીશ, એક ભાવનાત્મક આંતરદૃષ્ટિ.
ભાવનાત્મક આંતરદૃષ્ટિ?
હા, કે સાચો, ઊંડો અને ટકી રહે એવો સંતોષ ભૌતિક સુખ, સફળતા કે વ્યક્તિગત આરામમાં નથી, પણ એ મળે છે તમારા પોતાના મૂલ્યો અને તમારા કર્મો વચ્ચેના સંપૂર્ણ તાલમેલમાંથી ડૉક્ટર ફાર્મરનું જીવન એનું ઉત્તમ ઉદાહરણ છે. જીવનનો સ્પષ્ટ અર્થ અને ઉદ્દેશ્ય તમને ગમે તેવા કપરા સંજોગોમાં પણ ટકાવી રાખે છે અને અસાધારણ કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે.
બરાબર. બીજું તારણ કદાચ બૌદ્ધિક સ્તરે.
હા, બીજું એક બૌદ્ધિક આંતરદૃષ્ટિ કે જટિલ વૈશ્વિક સમસ્યાઓ, ખાસ કરીને સ્વાસ્થ્ય જેવી બાબતો, એને ઉકેલવા માટે એક જ ક્ષેત્રનું જ્ઞાન પૂરતું નથી. બહુક્ષેત્રીય ઇન્ટરડિસિપ્લિનરી વિચારસરણી અનિવાર્ય છે.
એટલે કે મેડિસિનની સાથે એન્થ્રોપોલોજી, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર.
બરાબર. આ બધાને સાથે લઈને ચાલવું પડે. માળખાકીય હિંસા જેવી સંકલ્પનાઓ તમને સમસ્યાના મૂળ સુધી લઈ જાય છે, જે માત્ર તબીબી દૃષ્ટિકોણથી કદાચ દેખાય પણ નહીં. એટલે ઊંડાણપૂર્વક અને વ્યાપક રીતે વિચારવું જરૂરી છે.
અને ત્રીજું, એક સાર્વત્રિક આંતરદૃષ્ટિ જે આપણા સૌના જીવનને લાગુ પડે.
અને ત્રીજું, એક સાર્વત્રિક આંતરદૃષ્ટિ કે સ્પષ્ટ નૈતિક સિદ્ધાંતો પર આધારિત અને સતત અથાગ પ્રયત્નોથી ટકી રહેલું વ્યક્તિગત કાર્ય પણ આપણે ધારીએ એના કરતાં ઘણું મોટું, ઘણું વ્યાપક પરિવર્તન લાવી શકે છે.
એટલે કે આદર્શવાદ એ માત્ર હવામાં વાતો નથી.
ના, બિલકુલ નહીં. ડૉક્ટર ફાર્મરનો આદર્શવાદ જ એમના અત્યંત વ્યવહારુ અને અસરકારક કાર્યોનો મજબૂત પાયો હતો. એમનું જીવન આપણને શીખવે છે કે સાચો વ્યવહારવાદ હંમેશા મજબૂત નૈતિક પાયા પર જ ટકી શકે છે અને વધુ અસરકારક બની શકે છે. એક વ્યક્તિ પણ દુનિયા બદલી શકે છે જો એની દૃષ્ટિ સ્પષ્ટ હોય અને પ્રયત્ન પ્રામાણિક હોય.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.